તારીખ 26/6/1990 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા મુંબઈમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 33.
સત્સંગ કે જે કોઈ પોતાને સાંસારિક કાર્યમાં ઉદય વર્તે છે તેને જે પ્રકારમાં ઉદય હોય તેને જે પ્રકારમાં પોતાને નિરસપણો ભાષે એને અનિત્યતા જોઈને એનો અસાર કરીને એમાં ક્યાંય સુખ નથી, એનો ક્યાંય સાર નથી, સાર એટલે સુખ, એમાં ક્યાંય સુખ નથી, એમાં એ અનિત્ય છે કે ક્ષણિક છે, અલ્પકાલીન છે. તેથી અલ્પકાલીન પદાર્થ હંમેશા જગતમાં જગતમાં પણ જોઈએ નથી. એ ચીજ ટકે એવી હોય તો એની કિંમત વધારે હોય છે, ન ટકે એવી ચીજની કિંમત વધારે નથી હોતી. એ તો સંસારમાં પણ તમે કોઈ મજબૂત ચીજ લ્યો વધારે ડ્યુરેબલ એટલી જેને મળો, પછી કાગળ હોય, કપડ હોય, મકાન હોય, ગમે તે ચીજ હોય, એની ટકાઉપણાની કિંમત છે, તરત ખલાસ થાય એની કોઈ કિંમત નથી. ત્યારે આ સંસારના પ્રસંગો અનિત્ય છે એનું શું કહીએ છીએ? એનું કામ કહીએ નથી.
વ્યવસાયમાં જોડાયા છે, કુદરતી
તરત જ આત્મજ્ઞાનનો પાઠ ચાલતો હોવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે અને ત્યારથી જે વ્યવસાયના નિરસપણાના પરિણામ, ઉપાધિના પરિણામ, અણગમાના પરિણામ ચાલતા ગયા છે. ત્રણ ચાર વર્ષમાં તો બહુ કંટાળી ગયા છે. 28 વર્ષે તો કે 24 વર્ષથી કંટાળી ગયા છે. 24 વર્ષથી જ્ઞાન થયું છે ત્યાં છે. ભરવાન અવસ્થા છે. મુંબઈમાં એ વખતે પણ એ પરદેશના વેપાર કરતા નાઈડરમાં કેટલાક અપ્રસિદ્ધ પત્રો જોયા, જે એમના વ્યવહારિક જીવનના વ્યાપારિક જીવનના પત્રો હતા એવા મુંબઈ પત્રો જોયા. તો પેરિસ સાથેનો વેપાર, ચીન સાથેનો વેપાર, યુરોપ સાથેનો વેપાર, બેંગોલ સાથેનો, દેશ સાથેનો વેપાર છે અને ઘણી રાજ્યોમાં વેપાર છે. માત્ર હીરાને મોટી મોટી મુખ્ય વેપાર અથવા હીરાનો પણ વેપાર, એ સિવાય પણ બીજી આઈટમનો વેપાર હતો. એ સંબંધીનો લેખ એમના પોતાના સ્વસ્થા વેપારી ક્ષેત્ર છે. અહીંયા વેપાર કરનાર શ્રીમંત થાય છે એ કંઈ સમજાવવાની જરૂર નથી. અને પ્રદેશ સાથેનો વેપાર તો ઓછા માણસો કરે, અત્યારે તો ના કરે છે, પણ એ જમાનામાં તો એટલા કોમ્યુનિકેશનના સાધનો છતાં પણ એ વેપારી કરતા એટલી બુદ્ધિમત્તા હતી, એટલી કામ કરવાની શક્તિ હતી. તેમ છતાં એમાં રસ એ બહુ મોટી વાત છે. એ બધો હતો એ મોટી વાત નથી, પણ એ બધો હોવા છતાં એમાં રસ નહોતો એ બહુ મોટી વાત છે. અને એ વાત એમના અનેક સત્રોની અંદર લખાય છે. એમની ઉંમર જોવા જતા એમની નિવૃત્તિની ઉંમર હતી 24, 25, 26, 27, 28 વર્ષની. એમ તો આજે પણ વિચારી શકાય એવું નથી. તેમ છતાં સંસારિક કાર્યોનું ફળ અને પોતાને જે અલૌકિક મોક્ષ માર્ગ પ્રવર્તે છે, હસ્તગત છે, વિદ્યમાન છે, અને એનું ફળ છે એ વાતનું જ્ઞાન એમને બહુ સારી રીતે પ્રવર્ત હતું. બંનેના સારા સારાનો વિવેક પોતે વિવેક એમને વર્તતો હતો અને એ વિવેકના ફળ સ્વરૂપે આ શબ્દોનો ઉલ્લેખ છે અહીંયા કે હવે આ ઉપાધિ કાર્યથી એટલે વ્યાપારિક કાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આરતી થયા કરે છે. આ અવૈધ ભાવની સ્થિતિ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વિચારવા જેવી છે. જ્ઞાની પુરુષના આધ્યાત્મિક ભાવને તો કોઈ અલૌકિક સ્થિતિ છે, અદભુત સ્થિતિ છે, અને એ સ્થિતિ તો બહુમાન અને નંદનને યુક્તિ છે. પણ એમના ઉપાધિ ભાવની જે પરિસ્થિતિ છે એ પણ કોઈ સામાન્ય માણસની હોયેલી સ્થિતિ હોતી નથી. એ ઉપાધિ ભાવથી નિવૃત્ત થવાની એમની જે ભાવના અને વૃત્તિ છે અને એ વૃત્તિનો ભાવ શું છે, એ વૃત્તિની અંદર કેવો ભાવ રહ્યો છે એ પણ એક સમજવા યોગ્ય તત્વ છે. તત્વને પણ તત્વનું પણ તત્વ છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી, બહુ ગંભીર વિષય છે. જ્ઞાની પુરુષ ક્યાંથી ઓળખાય છે, કેમ ઓળખાય છે તે આ વિષયથી સમજાય છે, આ પરિણામથી છે. એમની મૂળ દશા, જ્ઞાન દશા, એટલે કે ઉદય ભાવની દશા, એ બંને દશાને નો પરિચય કરવામાં આવે. વારંવાર એ દશાના ભાવોના ઉદાહરણને માપવામાં આવે, સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો સમજાય, અને જો સમજાય તો જ્ઞાની પુરુષ ઓળખાય છે. અને એક વાર તો પણ જ્ઞાની પુરુષ ઓળખાય તો ઓળખનાર અવશ્ય જેની દશાને જેને ઓળખી છે એવી દશાને પ્રાપ્ત થાય છે. આ વાત એમને 1994 પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના સ્મરણાર્થ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતિ આવ્યા વિના, સમ્યક પ્રતિ આવેથી જ અચળ પ્રેમ થાય છે. જીવને મુક્ષુ જીવને સ્વરૂપે થયેલું છે અને એવી સમ્યક પ્રતિ અને અચળ પ્રેમ આવ્યાથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેને સેવા છે તેની દશાને પામે છે. જે મહાપુરુષની જે સત્પુરુષની સમ્યક પ્રતિ આવે અને સમ્યક પ્રતિ આવતા એના પ્રત્યે અનન્ય પ્રેમ આવ્યો, પ્રેમ આવ્યો, ચલિત ન થાય એવો પ્રેમ આવ્યો, શંકા ન પડે એવો પ્રેમ આવ્યો, બહુમાન એવો પ્રેમ એટલે બહુમાન અહીંયા એમ લીધું, તેનું સુજીવને જેના ચરણાર્થ તેને સેવા છે એટલે જેનું બહુમાન તેને કર્યું છે તેની ભક્તિ કરી છે તેની દશાને પામે છે, અવશ્ય પામે છે. આ માર્ગ સર્વજ્ઞાની જે સેવો છે, સેવે છે, સેવ છે, ત્રણેય કાળને માટે આ અખર સિદ્ધાંત છે. દૂર ભવિષ્યનો વર્તમાન ત્રણેય કાળ એટલું જ નહીં, જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી આ પોતાના અનુભવને માટે ભૂતકાળમાં ભવાંતર વિવાદ એટલે એમ કહે છે અતિ સુખ કાળ બતાવે છે, કેમ કે આ કાળમાં પણ એમના સમકાલીન કોઈ સત્પુરુષ કે સદગુરુ એમને મળ્યા નથી. પણ ભૂતકાળમાં પોતાની જ્ઞાન પ્રત્યે જ્ઞાન પ્રાપ્તિ આ પ્રકાર પ્રકારે થઈ હતી, તેથી એનો ઉલ્લેખ કર્યો છે. વર્તમાન એ જ માર્ગથી થાય છે, અનાગત કાળે જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે અને સર્વશાસ્ત્રોનો બોધ લક્ષી હોવા જતા એ જ માર્ગ છે એમ સ્પષ્ટ અહીંયા ઉલ્લેખ કર્યો છે અનુભવપૂર્વક. તેથી જ્ઞાની પુરુષની દશાના પરિણામના પરિચય થવાથી પ્રત્યક્ષપણે કે પરોક્ષપણે એમના પરિણામનો પરિચય પૂરો થાય, પરિણામ એટલે એમના ભાવોનો પરિચય થાય, તો ઓળખવા માટેનું એક જ પ્રક્રિયા છે. પરિચય સિવાય કોઈ વ્યક્તિને ઓળખી શકાતું છે. ગુજરાતીમાં તો કહેવત છે કે સોનું ઓળખવું હોય તો સોનું જુઓ કશી અને માણસ જુઓ વસી. સાથે વસવાત કરવાથી, કેટલો સમય સાથે રહેવાથી માણસ કઈ જાતનો છે કેવા પ્રકારનો છે એવો થઈ જાય છે. અને સોનાને ઓળખો હોય પરત કરવી હોય તો એને કસોટી ઉપર વારંવાર ઘસીને એની પરીક્ષા શીખી શકાય છે કે આમાં કેવું છે, સાંભળ છે કે બીજું કાંઈ છે, કચરું છે, પિત્તળ છે. એ સિવાય બીજી કોઈ પ્રક્રિયા નથી. અહીંયા વસ્તુ રીતે પરિચય કરવો, પરિચયથી ઓળખાણ થાય. આપણે એકબીજાના પરિચયમાં ન આવ્યા હોય તો ક્યાંથી ઓળખતા? સીધી વાત છે કે નહીં? એટલે અહીંયા પણ આ જે વચન છે એ ભલે તોડવાની ભણીને એમને પ્રસન્ન વસાપ થયા છે અને બંને વચ્ચેની આત્મીયતા હોવાથી સૌભાગ્યભાઈ પણ પોતાના પરિણામોનો ઉલ્લેખ અનેક પત્રોમાં કરે છે, લગભગ દરેક પત્રોમાં કરે છે. અને કૃપાપૂર્વકમાં સૌભાગ્યભાઈને પોતાના પરિણામોનો ઉલ્લેખ અનેક પત્રોમાં કરે છે. એટલે આત્મીયતા છે. અત્યારે આપણે પત્રો લખાય છે તો તબિયતના સમાચાર પૂછાય છે, આત્માના સમાચાર પણ પૂછવાની પદ્ધતિ છે. આ પરિસ્થિતિ લૌકિકમાં આવે છે, આ તો અલૌકિક પત્રવ્યવહાર છે. લૌકિક પત્રવ્યવહાર નથી પણ અલૌકિક પત્રવ્યવહાર છે. તેથી આપણે એને માત્ર પત્રની કોટીમાં નથી જોતા, પત્રની નજરથી એને નથી જોતા, પણ એ સક્ષા એવી નજરથી જોઈએ છીએ. એનો કારણ એ છે કે જે શાસ્ત્રોમાં પરમાત્માનું ધ્યાનનું નિરૂપણ છે, સિદ્ધાંતોનું નિરૂપણ છે, ઉપદેશનું નિરૂપણ છે, એવું નિરૂપણ કૃપાળુના પરમાત્માનું છે. સારું છે કે આપણા બધાના વસીલે સદભાગ્ય, બહુ મોટું સૌભાગ્ય છે કે આ પત્ર ગ્રંથાલય થયા સૌભાગ્ય મળે આપણે એની પ્રાપ્તિ કરીએ
ચૈતન્યના અમૃત ક્ષણે ક્ષણે અંતર્ભૂતમાં દ્વારા પીએ છીએ, અનુભવ કરીએ છીએ આપના અમૃત પિતા હોવા છતાં, અને એ અમૃતની પરિણતિ પ્રચુર સ્વસંવેદનને ચાલુ હોવા છતાં અમને કેવળ જ્ઞાનમાં જે અમૃત પીવા મળે એવી પરિસ્થિતિ નથી, એવી ઉત્કૃષ્ટ સ્વસંવેદનની પૂર્ણ સ્વસંવેદનની સ્થિતિ નથી. તેથી આ ચોથા અવસ્થાને અપેક્ષાએ ભૂમિ દશામાં સ્વસંવેદનને પ્રચુર સ્વસંવેદન કહેવાતું હોવા છતાં ભૂમિરાજ એમ નથી કહેતા. સમય દ્રષ્ટિને અપૂર્વ અવસરની ભાવના થાય છે, પણ ભૂમિરાજ એમ કહે છે ત્યાં એવા શબ્દો વાપરે છે કે આ ધીમી ધારે અમૃત પીવાય છે તે અમને મોસાતું નથી. એમને ધાર ધીમી પડે છે કેમ? અને જગતમાં ભક્ત થોડો પણ ડૂબે ને તે કોઈને પોસાય નહીં. એક બાપના બે દીકરા હોય તો ભાગ કેટલો પડે કાયદેસર? થોડો વર્ષ કે કોઈને 49% કોઈને 51% એમ મળે કે નહીં? બંને ને સરખે ભાગે 100 રૂપિયા ને પૂરી હોય તો 50-50 મળી જાય. એમાં એક જણ એમ કે કન્યા હું 51% દઈશ. બાહુબલીજીએ પણ કે તમે ભલે ચક્રવર્તી હો કે થવાના હો, પણ જે રાજ્ય મારા કબજામાં છે તો પિતાશ્રી ભગવાન સુખદેવ સ્વામી એમના પિતાશ્રી હતા. પિતાશ્રી મને પણ એવું છે, તમને આવ્યું છે, મને આવ્યું છે, મારો અધિકાર છે કે મને આવ્યું છે. એના ઉપર તમારી તરફ મારવી પડે, તમારો સામનો કરવો પડશે, જીતીને લઈ જવા. ચક્રવર્તીઓ બળ તો હશે તમારા, પણ કરો ખાતરી કે બળ કોના છે. ભરતજી હાર્યા અને બાહુબલીજી જીત્યા, પણ એ જીતવાનો ઉત્સાહ બાહુબલીજીને ન રહ્યો. એ જીત વૈરાગ્યમાં પરિણમી દીક્ષાનો વિકાર કરી રહ્યા પણ છોડી ચાલી ગયા છે. એ જ વખતે જે હાથ ઉપાડ્યો બાહુમાં બળ એટલો હતો કે એની મુઠ્ઠી જેના ઉપર પડે એને જીવતા રાખવા પ્રશ્ન નથી, એના પ્રાણ છૂટી જાય. એવી મુઠ્ઠી ઉપાડે અને વૈરાગ સાથે સાથે ઉડી ગયો. બહુ કુદરતી ચરમ શરીર હતા, પરિણામે પડતો થયો અને એ હાથ મારવાને બદલે એ મુઠ્ઠી કેશ રોજ કર્યું. કહેવાનો મતલબ એ છે કે આવી ઘણી દશા હોવા છતાં પણ પૂર્ણતાનું લક્ષ્ય હોવાથી, પહેલેથી પૂર્ણતાનું ધ્યેય હોવાથી, કોઈ પણ સાધકને પોતાની દશામાં સંતોષ થાય, સંતોષને લઈને અટકે, અહંપણ થાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. કેમ કે એનું નામ જ સાધક દશા છે, નહીતર સાધક દશા. એટલે પોતાને ગુણસ્થાન અનુસાર ઉત્કૃષ્ટ પુરુષાર્થ, ગુણસ્થાન અનુસાર ઉત્કૃષ્ટ પુરુષાર્થ હતો એનો પુરાવો છે, એની સાબિતી એ છે કે માત્ર 10 વર્ષની સાધક દશા છે. 24મા વર્ષમાં પ્રારંભમાં જ્ઞાને સ્વામી કૃષ્ણને સ્નાનરૂપ થયેલો ઉલ્લેખ મળે છે એમના શબ્દોમાં. અને 34 વર્ષ 33 વર્ષ અને 5 મહિને એનું આયુષ્ય પૂરું થયું છે. 10.5 વર્ષ લગભગ સાધક કાળ છે આ ભવનાયનમાં. એટલા અલ્પ સાધક કાળમાં અને મુનિ દશાની સંપ્રાપ્તિ નહીં હોવા છતાં પણ ફક્ત એક જ ભવન બાકી રહ્યો છે. ત્યારે કર્મમાં બદલે છે, ત્યાંથી મનુષ્ય અને ચરમ શરીરની પ્રાપ્તિ થશે. પોતાના કાવ્યમાં ધન્ય રે દિવસ આવો એમાં આ ઉલ્લેખ મળે છે. એ દેહ એક જ ધારીને જાશનું સ્વરૂપ સ્વદેશ એક દેહ ધારણ કરવાનો બાકી રહ્યો છે. આ કાળમાં એકાવતારે પુરુષ થાય તો એમ સમજવું ઘટે છે કે આ કાળમાં જન્મ લઈને આ ક્ષેત્રે જન્મીને એમણે પૂરો પુરુષાર્થ પ્રગટ કર્યો છે. પૂરો પુરુષાર્થ પ્રગટ કરવાની એક ચરમસીમા છેલ્લી હદની સ્થિતિ છઠ્ઠા સાતમા સ્થાનને આ કાળમાં છે. આ કાળમાં કોઈ મનુષ્ય શ્રેણીની પ્રાપ્ત થતો નથી, કેવળ જ્ઞાનની પ્રાપ્ત. એટલે પૂરો પુરુષાર્થ આ ક્ષેત્રે આ કાળે જન્મીને કોઈ કરે તો કાં તો એ ઉભી દશાને પ્રાપ્ત થાય, અને પૂરો પુરુષાર્થ કરે છતાં ઉભી દશા ન આવે તો પૂરો પુરુષાર્થનો અર્થ એ છે કે આ કાળે અહીંથી કેવળ જ્ઞાન નથી તો એક ભાવ તો બાકી રહે છે. સાતમા સ્થાને આવી છે કે સાતમા દેહ જોડે તો પણ સ્વર્ગમાં જોવાની બાકી છે. એક સ્વર્ગનો ભાવ અવશ્ય થાય છે, સમય દ્રષ્ટિએ સ્વર્ગ સિવાય બીજો ભાવ છે નહીં, બીજી ગતિ માટે જતા નથી. પૂર્વ ગતિનો બધાય ગયો વિચાર કરશે, એટલી અપેક્ષાને અપવાદ છે. તો એક ભાવ થાય અને બીજા ભાવે ચરમ શરીર થાય એનો અર્થ જ એ છે કે એમણે પૂરો પુરુષાર્થ કર્યો છે. સાડા દસ વર્ષ જેવા અલ્પકાળમાં આટલો પુરુષાર્થ કરનાર એમ લખે છે કે હું તો આ ચાલુ વાતમાં મેળવવા માટે કરીએ છીએ કે છૂટવામાં જે કાળ જાય છે તે આ જીવનું શિથિલપણ છે એમ જ લાગે છે ને એવો નિશ્ચય કહે છે. આવો નિર્ણય છે તમારો કે આમ કેમ કાળ જાય, જનક આદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારે બુદ્ધિ થતી નથી. જો એમના વિચાર કરવાનો દ્રષ્ટિકોણ કેવો સુંદર છે. પુરાણો જોતા અનેક ધર્માત્માઓ ગ્રસ્ત દશામાં રાજપાટની દશામાં રહ્યા છતાં અને સદેહ રહેવાય છે, એના તો બીજા સદેહ રહેવા છતાં દેહાતીત દશાએ રહે છે એવા જ્ઞાનીની દશાને વિદેહી દશા કરવામાં આવે છે. શાસ્ત્ર આત્મસિદ્ધિ શાસ્ત્રનો નિયમિત પર છે કે જેની દેહાતીત દશા છે એવા જ્ઞાનીના ચરણમાં હું અનંતવાર વંદન કરું છું. એ દેહાતીત દશા હો કે વિદેશી દશા હો, બે એક વાત છે. તો પુરાણમાં એ વિષય છે કે રામચંદ્રજીના જે સસરા સીતાજીના જે પિતાજી હતા એ જનક મહારાજા જ્ઞાની પુરુષ હતા. રાજપાટ ચલાવવા છતાં એમની વિદેહી દશા પુરાણની અંદર નિષિદ્ધ છે. તો એ વિદેહી દશામાં રહ્યા તો હું પણ દુકાન ધંધો ને વેપાર ને કુટુંબમાં રહીને શા માટે વિદેહી દશામાં લાવી શકું. એવું આનંદ લેવાની બુદ્ધિ ક્યારેય થતી નથી એમ કહે છે. અમને એવો આનંદ લેવાની વૃત્તિ થતી નથી. એ તો ઘણા રહ્યા છે ગ્રસ્ત દશાની અંદર વિદેહી પણ અમને પણ વિદેહી દશા મળે છે, કેમ કે આત્મજ્ઞાન છે, દેહથી આત્મા ભિન્ન પડી ગયો છે. એ વાત આલંબન લેવા માટે નથી. શાસ્ત્રમાં પણ એ વાત આલંબન લેવા માટે કહી નથી, નિરૂપણ કરવા પાછળ તો અનેક હેતુ છે. મુખ્ય મુખ્ય વાત કરીએ તો એક વાત એ છે કે કેટલાક સંયોગો ઉપરથી બાહ્ય દ્રષ્ટિમાન જીવો જ્ઞાનીને પણ સામાન્ય સંસારી જેવા રાગી દ્વેષી અને મોહી સુધી બેસે છે એવી ભૂલ ન થાય અને જ્ઞાની પુરુષ પ્રત્યે અપરાધ ન થાય એવું દર્શાવવા માટે પણ એમની અંતર બાહ્ય દશાનું વર્ણન શાસ્ત્રોમાં પુરાણમાં આવે છે. એ ઉપરાંત એવી પૂર્વકર્મની દશા વચ્ચે પણ, એવા પૂર્વકર્મના સંયોગો વચ્ચે પણ એમનો આત્મપુરુષાર્થ, એમની જે આત્મશ્રદ્ધા અને એમનું જે દેહાદિથી ભિન્ન ચૈતન્યનું જે જ્ઞાન છે, એ જ્ઞાનની શક્તિ, એ જ્ઞાનની યોગ્યતા, એ જ્ઞાનને એ પરિણામની જાત ઓળખવા ઓળખાવવા માટે પણ એ દશાનું વર્ણન આપે છે કે બહારના પ્રકાર આવા હોવા છતાં અંતરના પ્રકારની જાત જુદી જુદી છે, એની તાકાત જુદી છે, એની શક્તિ જુદી છે, બહારના પરિણામો અને સંયોગોનો અભાવ થશે અથવા નવરાત્રો થશે, અંતરવર્તી પુરુષાર્થની જ્ઞાનને છે એ વૃદ્ધિ થશે અને પૂર્ણતા પ્રત્યે જ્ઞાન થશે. આવું એમનું વલણ અને સ્વભાવ શક્તિ દર્શાવવા માટે પણ એક શાસ્ત્રમાં આવે છે. તેને તે દ્રષ્ટિકોણથી અવલોકવાને બદલે જેને ભોગોભોગની રુચિ છે એવા જીવો બીજા દ્રષ્ટિકોણથી એનું આલંબન લે છે કે અમે જેમ ગ્રસ્તપણામાં છીએ એમ આગળ પણ ઘણા ધર્માત્માઓ એવી રીતે રહી ચૂક્યા છે, એમને વાંધો નથી માટે અમારે પણ વાંધો નથી, એવું અવલંબન લેવા જનારને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન હોતું નથી. ઉલટા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન તો બહુ દૂર છે ત્યાંથી, પણ એવા પરિણામમાં નિશ્ચિતપણે સ્વચ્છંદનો ઉદય થઈ ચૂક્યો છે, નિશ્ચયાભાસનો ઉદય થઈ ચૂક્યો છે એમ સમજવા લાગે છે. શું કહ્યું કે જનકાદી ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા માલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી, કોઈ વાત નહીં એવો વિચાર આવતો નથી, ક્યારેય એની બુદ્ધિ થતી નથી. શ્રી જીન જેવા જન્મત્યાગી પણ એવા છે તીર્થંકર જેવો, શ્રી જીન જેવા જન્મત્યાગી ત્રણ જ્ઞાન લઈને તો એ જન્મે છે, ચોથું ગ્રહણ કરે દશામાં થાય, પણ ત્રણ જ્ઞાન લઈને તો એ જન્મ. અને એ બારમા ત્યાગી નહીં હોવા છતાં એને જન્મ ત્યાગી ક્યારે કહે છે પોતે? આમ તો વિશેષણ પણ એ દશાને ઓળખતા હોય એમ આપણે. શ્રી જીન જેવા જન્મ ત્યાગી પણ, એટલે જન્મથી જેને ભાવમાં તો ત્યાગ જ હતો એમ કહે છે, કેમ કે જ્ઞાન દશામાં તો જન્મ લીધો છે, પછી ના જ્ઞાન દશા પાછળથી નથી પ્રાપ્ત કર્યો, એ તો પૂર્વભાવથી લઈને આવ્યા, ચાલુ દશા છે, માતાના ગર્ભમાં એની દશા ચાલુ છે અને જન્મથી ચાલુ છે, પૂર્વભાવથી ચાલુ છે, બધી અવસ્થામાં ચાલુ રહી છે, એટલે એ તો જન્મ ત્યાગી એમને ગણ્યા છે. અને છતાં ઘણા વૈભવ છે એનો જન્મ હોય છે, કોઈની બહુ મોટા મેં આવે છે, એ કોઈ ગરીબને ત્યાં તીર્થન કરવું છે જન્મતા, એ કુદરતી પરિસ્થિતિ છે. કેટલાક તો સર્વાસિદ્ધિમાં દેવના સર્વોત્કૃષ્ટ કૃતિના ભાવમાંથી અહીંયા આવેલા છે ઋષભદેવ ભગવાન. તો એ જન્મ ત્યાગી હોવા છતાં પણ એ રાત દાખને છોડીને ચાલી નીકળ્યા, એમણે પણ એમ ન વિચાર્યું કે મારી વિનય અવસ્થામાં હું ગ્રસ્તપણામાં થઈ જાઉં, એવું વિચાર્યું નથી ક્યારે, એ પણ છોડીને ચાલી નીકળ્યા. લખે છે કે પોતે વેપાર છોડતા નથી, પોતાનો વેપાર છોડતો નથી, માટે જે જન્મ ત્યાગી છે તે પણ છાપ છોડીને ચાલ. એવા ભયના હેતુરૂપ ઉપાધિઓ આ દેવું સંસારમાં વ્યવસાય છે, એમાં ઉપાધિ કરવી પડે છે. એને ઉપાધિઓ કહે છે. શેનો હેતુ છે? ભયનો હેતુ છે. એમાં એકાંત નુકસાન છે. ઉદય ભાવમાં ક્યાંય લાભ છે એવું કહેતા નથી. એકાંત નુકસાન છે. એ ભયના હેતુરૂપ ઉપાધિઓ નિવૃત્તિ. આ પામનારને કરતા કરતા કાળ વ્યતીત કરશે તો પોતાને માટે શું લખે છે? હું તો ધર્માત્મા છું, મહાન તો છું, હું નથી લખતો. ભક્તિ ઘણી છે, મહાપુરુષ છે, છતાં પણ ઉપર નજર છે, નીચે નજર નથી. દુનિયામાં પણ આગળ વધવું હોય એટલે ઉપર જ નજર રાખે છે. દોરી લોકો લઈને આવ્યા હોય ને લાખ, 2 લાખ થાય તો 10 લાખ વાળા આપવું જોઈએ, 10 લાખ થાય તો 25 લાખ વાળા આપવું જોઈએ, અને 25 લાખ થાય તો કરોડપતિ સામનો જોવાય, અને કરોડ થાય તો 10-25-50 કરોડ વાળા આપવું જોઈએ. કારણપતિ નજર ઉપર રાખે છે કે નીચે રાખે છે? દાંતન વેચવાવાળા મશીન બધો ઉપર બેસે છે અને એને હા નજર રાખે છે કે આપણે ક્યાં દાંતન વેચવા પડે છે. એના સામે એમ જેને વિકાસ કરવો છે એ પોતાની વર્તમાન દશાને અવશ્ય જોવાનું પડે છે. ભલે વર્તમાન દશામાં વિકાસ ન છે, બહુ સારો વિકાસ છે, તો પણ એવા શબ્દોવાયેલા છે કે આ ભયના હેતુ ઉપાધિઓની નિવૃત્તિ આ અમરજી કરતા કરતા કાળ વ્યતીત કરશે તો કશે થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે. કેમ કે એમ જ કર્તવ્ય છે. બહુ સુંદર મોક્ષ માર્ગની ગતિવિધિ કેવી હોય છે અને સુંદર ચિતાર. સુંદર ચિતાર શું કહેવો? એનો જીવંત ચિતાર છે કે મોક્ષ માર્ગમાં ગમન કરનાર ધર્માત્માઓના પરિણામની ગતિવિધિ કેવી હોય. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધીમાં જો કેવળ જ્ઞાન પુરુષાર્થ કરીને ન લીધું તો આયુષ છોડતા સીધો ચોથા અવસ્થાને સ્વર્ગમાં ઉતરવું પડશે. ક્યાં જાય? સ્વર્ગમાં જાય. છઠ્ઠો સાતમો અવસ્થાન છોડી જાય ચોથા અવસ્થાન સ્વર્ગમાં પાછું નુકસાન. છઠ્ઠો સાતમાનો પ્રશ્ન છે પાછું નથી ત્યાં. માટે મુનિ પંચમહાવ્રત અને 28 મૂળના પ્રમાદમાં રહેવા દેવો કે જો પરમાત્મા રહ્યો અને આયુષ પર્યંત એ સ્થિતિ નભાવી આગળ ન વધ્યો કે વર્ગના બનાવી દીધું તથા પ્રકારના પુરુષાર્થનો જાજો કાળ એક જ દશામાં રહેવાથી પરિણામની સ્થિતિમાં ડાઉનવર્ડ થોડે નીચે જવું પડે છે. આમની દશામાં તો સિદ્ધાંત છે, આ બધી દશામાં સિદ્ધાંત એનો ઉલ્લેખ કર્યો છે કે જો આમ કરતા કરતા આ પામર જીવ કાળ વ્યતીત કરશે તો અશ્રય થશે.
વાંચવા જેવું છે, વચનોના વાંચવા
ઉચિત લાગે છે કે આવી અજ્ઞાની પોતાની દશાની વાત પ્રત્યક્ષ હોય તો પણ ન કરે, અથવા એની દશાની વાત સાંભળવા ન પડે એમના શ્રી મુખેથી. એવી વાતો એમને કલમમાં ઉતારીને પ્રસિદ્ધ થઈ છે આપણા સંભાવે, તો એ વાત સુલભ નથી, એ વિષય સુલભ નથી, પણ દુર્લભથી દુર્લભ એ વિષય છે એમ સમજીને એના ઉપર ધ્યાન લેવા યોગ્ય છે, લક્ષ લેવા યોગ્ય છે. એ વાત ક્યાંય મળે શાસ્ત્રમાં, સિદ્ધાંતો મળશે, સિદ્ધાંત બોધ મળશે, ઉપદેશ બોધ મળશે, પણ જીવંત પરિણતે આવી ચિતાર કરેલી વાતો મળે શાસ્ત્રમાં આપણું દુર્લભ છે. શાસ્ત્રમાં એ વાત એ રીતે ચાલતી નથી, કેમ કે શાસ્ત્ર લખનાર આખા સમાજને લક્ષમાં રાખીને શાસ્ત્ર લખે છે, એ સમષ્ટિગત ત્યાં કાર્ય પ્રવૃત્તિ છે પ્રભાવમાંની, અને વ્યક્તિગત પ્રવૃત્તિ હોવાથી આવી કિંમતી વાતોનો ઉલ્લેખ મળે છે, અને એ બહુ ધ્યાન દેવાનું વિષય છે. એટલું કહેવાનું છે.
સુખ ધામ